તારીખ 26/6/1987 શ્રી નિર્ભ્રાંત દર્શનની કેડી ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન. સળંગ પ્રવચન નંબર 66. મૂળ કેસેટમાં હમિંગનો અવાજ આવે છે.
યથાર્થ સ્વરૂપનો નિશ્ચય સ્વવિકલ્પ જ્ઞાનની દશામાં થાય છે. વિચાર દશામાં સ્વવિકલ્પ દશામાં નિશ્ચય થાય છે, પરંતુ જેનો સ્વપણે નિશ્ચય થયો છે, જે આત્મ સ્વરૂપનો નિશ્ચય થયો તે પોતે છે, સ્વપણે નિશ્ચય થયો છે. કોઈ બીજા પદાર્થનો વિચાર કરીને નિશ્ચય કર્યો છે એ નથી, પણ વર્તમાન જ્ઞાનની દિશામાંથી સ્વભાવનું લક્ષણ ગ્રહણ કરીને પોતે જ્ઞાનમય પદાર્થ છે, અખંડ જ્ઞાનમય પદાર્થ છે એવો જે પોતાનો નિશ્ચય થયો છે, તે તત્વ વિકલ્પ રહિત, ભેદ રહિત કેવા તત્વનો, કેવા સ્વરૂપનો નિશ્ચય થયો છે? નિર્વિકલ્પ તત્વનો નિશ્ચય થયો છે. સ્વરૂપે કરીને, સ્વભાવે કરીને નિર્વિકલ્પ તત્વ છું, નિર્ભેદ તત્વ છું, અભેદ તત્વ છું, અભેદ અનુભૂતિ સ્વરૂપ છું એવો નિશ્ચય થયો છે. ગુણ પર્યાયના જે ભેદો છે એ જ્ઞાનમાં રહે છે પણ ગૌણ થઈ જાય છે. એમ લક્ષણમાં ભેદ ગૌણ થઈ ગયો એમ ગુણ પર્યાયના ભેદ જે વસ્તુને સમજવા કાળે ઉત્પન્ન થતા હતા તે સમજાય જે વસ્તુ ગૌણ થઈને ધ્યાનમાં રહી જાય છે. પણ ખરેખર નિશ્ચયથી જેનો નિશ્ચય થયો છે, નિશ્ચય તત્વ જે છે તે નિર્ભેદ તત્વ છે, અભેદ તત્વ છે, નિર્વિકલ્પ તત્વ છે એમ બરાબર અનુભવ થાય છે, એમ નિશ્ચય થાય છે. અર્થાત સ્વરૂપ નિર્વિકલ્પ હોવાથી અથવા નિર્વિકલ્પ સ્વરૂપ હોવાથી જેને સ્વપણે નિર્ણય થયો છે તે નિર્ણય થનારને હવે દશામાં અવસ્થામાં પણ નિર્વિકલ્પતાનો ખાર પાકી ગયો છે. આ એક સમયસારની 73 ગાથામાં આ વિષય ચાલી ગયો છે કે જે નિર્વિકલ્પ સ્વરૂપનો નિશ્ચય કરે છે એવા જીવને નિર્વિકલ્પતાનો કાળ પાકી ગયો છે, અથવા તે નિર્વિકલ્પણે પરિણમવાનો હોવાથી એ કાળ એનો નજીક હોવાથી પાકી ગયો છે. એનો અર્થ કે એ કાળ એનો નજીક હોવાથી એને એવા નિર્વિકલ્પ સ્વતત્વનો નિશ્ચય થયો. નિર્વિકલ્પ સ્વતત્વનો નિશ્ચય થાય અને પછી નિર્વિકલ્પ દશા ઉત્પન્ન ન થાય એવું નથી. કેમ કે હું પોતે સ્વરૂપે કરીને જો નિર્વિકલ્પ છું તો અવસ્થાનો વિકલ્પ છે તે હું નથી એમ એનો નિષેધ અને નિર્વિકલ્પ તત્વની વિધિ નામ આદર એમ વિધિ નિષેધ ચાલુ થઈ ગયો. એટલે વિકલ્પ ઉપરનું જે જોર છે, રસ છે, એકત્વ છે, એની વિરુદ્ધ વલણ થઈ જાય છે. તેથી તેને નિર્ણય થનારને, નિર્વિકલ્પ સ્વરૂપનો નિર્ણય થવા થનારને હવે નિર્વિકલ્પતાનો કાળ પાકી ગયો છે, તેથી તે હવે વિકલ્પમાં અટકશે નહીં. થોડો કાળ વિકલ્પ ચાલે છે અને જ્યાં સુધી નિર્વિકલ્પ અભેદ અનુભૂતિ થતી નથી ત્યાં સુધી એકત્વ બુદ્ધિ છે. તો પણ એ એકત્વ બુદ્ધિમાં છૂટવાની તૈયારી થઈ ગઈ છે. એક પરિણામની એક એવી ચડતી શ્રેણીમાં એ જીવ આવે છે, આગળ વધતો છે, સ્વરૂપ સન્મુખ છે, નિર્વિકલ્પ તત્વની સન્મુખ એ આગળ ચાલે છે. એટલે એકત્વ છે એનું ઘસાતું જાય છે, એકત્વ નાશ પામવાને યોગ્ય થતું જાય છે. સામાન્ય મિથ્યા દ્રષ્ટિને જેવું રાગ સાથે એકત્વ હોય છે, વિકલ્પ સાથે એકત્વ હોય છે, એવું અહીંયા નથી હોતું. છે હજી એકત્વ એટલી વાત જરૂર છે, પણ એ ઘસાતું છે, ઘસાતું ઘૂસાતું એ નાશ થઈ જશે. તે વિકલ્પમાં અટકશે નહીં. વિકલ્પ થતો હોવા છતાં વિકલ્પમાં હવે અટકવાનો નથી, કેમ કે વિકલ્પનો નિષેધ આવે છે કે આ મારું સ્વરૂપ નથી, આ મારું સ્વરૂપ નથી, હું નિર્વિકલ્પ તત્વ છું. એવું જ્ઞાનમાં રહે છે, એવું જ્ઞાનમાં રહે છે, એટલે ચાલતા વિકલ્પનો નિષેધ આવ્યા વિના રહેતો. નિર્વિકલ્પ સ્વભાવમાં હુંપણાના જોરમાં કેમ એમ બને છે કે નિર્વિકલ્પ સ્વભાવના હુંપણાના જોરમાં તે સર્વ વિકલ્પોને વમી નાખશે જ, એના બધા વિકલ્પો વમાઈ જશે જ. એમ કેમ હવે વિકલ્પો ટકી શકે એ પ્રશ્ન નથી. પોતાની બીજો જ્ઞાન દશામાં એક વાત લખી છે, પણ એ નિર્વિકલ્પ સ્વભાવના જોરમાં લખેલી વાત છે કે અરે વિકલ્પ હવે તો શાંત થા, નહીતર ગુરુદેવ શ્રીએ આપેલું શસ્ત્ર છે એ તારો નાશ કરી નાખશે. જો તને તારી આયુષ્ય પ્રિય હોય, હજી તારે થોડો કાળ જીવતું રહેવું હોય, તો ગુરુ સંગ મેં લે ચલ, એ ભક્તિ આવી છે. આમ તો સ્વભાવ આગળ તો બધું નિષેધ થાય છે, તો પણ એટલી વિકલ્પ પ્રત્યે દયા ખાય છે કે તારે કઈક જો જીવતું રહેવું હોય, હવે તો હું પણ તો હું તને અનુભવું એ વાત તો ચાલી ગઈ છે, છતાં તું હજી ચાલે છો, જીવતો છો, તું ના શાંત થઈ જાય. નહીતર તો ગુરુદેવે તને મારવાનું શસ્ત્ર મને આપ્યું છે, અને છતાંય તારે જીવવું હોય તો જેણે શસ્ત્ર આપ્યું છે એ ગુરુના સંગમાં, એનો વિકલ્પ શું થાય, તો હજી કંઈક હું તને ચાલવા દઈશ. એટલો રાગની દશામાં ગુરુદેવ પ્રત્યેનો બહુમાનનો ભાવ રાખ્યો છે. નિશ્ચયની સાથે પણ એ વાત રાખી છે કે બહુ બધું તારે જીવવું હોય તો ગુરુદેવના સંગમાં જવાનો વિકલ્પ આવે, એટલો વિકલ્પ હું ચાલવા દઈશ થોડો કાળ માટે, એ પણ જે જ્ઞાયક સ્વભાવમાં લીન થવાની વિધિ છે કે જે લીનતા થતા વિકલ્પની ઉત્પત્તિ થતી નથી, વિતરાગતા થઈ જાય છે અને વિકલ્પ નાશ પામે છે, એવો જે શુદ્ધ ઉપયોગ છે, જે શુદ્ધ ઉપયોગના કાળમાં વિકલ્પ રહેતો નથી, રહી શકતો નથી, એ શુદ્ધ ઉપયોગમાં કેમ પરિણમવું, એ શાસ્ત્ર ગુરુદેવે આપ્યું છે, એ વિદ્યા મને શીખડાવી છે, અને હું શુદ્ધ ઉપયોગે બરાબર પરિણમ્યો છું, એટલે તારો નાશ થઈ જશે. એ શુદ્ધ ઉપયોગ એવો છે કે તારો નાશ કરી નાખે છે, તને ઉત્પન્ન થવા દે છે. કે નિર્વિકલ સ્વભાવના જોરની વાતો છે. મસ્તીમાં સ્વભાવની મસ્તીમાં એ બધી એને એમ કહ્યું છે ભાષા અલંકારથી વાત. અમારી પાસે જે અત્યારે બોધ છે નિર્વાણમાં પાત્ર જીવ હોય તો બોધ મળે એવું છે, એને છોડીને ભૂતકાળના મહાવીર ને શોધવા જાય છે. કરુણાથી અમારું હૃદય રડે છે, કરુણાથી અમારું હૃદય રડે છે. અરે આ જીવો બિચારા ભૂલા પડેલા ભૂતકાળના મહાવીર ને સંભાળે છે પણ કઈ પત્તો લાગવાનો નથી. પરોક્ષ વચન થી કોઈ લાભ થતો નથી, પ્રત્યક્ષથી લાભ થાય છે, પરોક્ષથી લાભ થતો. આજે એવો પ્રશ્ન થાય બેન છે કે પહેલા પ્રત્યક્ષ સાંભળ્યા હોય પછી એ વચન, જે વચન પ્રત્યક્ષ સાંભળ્યા હોય એ જ વચન પછી પુસ્તકારૂઢ થાય છે દીવો દીવાથી સળગે છે, ઉલવાઈ ગયો હોય તો પછી દીવાશ્રી કામમાં આવે કે ના આવે. જાગ્રત ચૈતન્ય નું સાનિધ્ય જુદી વસ્તુ છે, જળ છે. પુસ્તક જેમ જળ છે એમ તે જળ છે, ચૈતન્ય નથી. ચૈતન્યનો મહિમા જ જુદો છે. ચૈતન્યનો જે મહિમા છે એને જળની સાથે સરખાવી શકાય નહીં. ક્યાં જળ ક્યાં ચૈતન્ય, ક્યાં જળ રજકણમાં અંધકાર ને ક્યાં તેજોમય ચૈતન્યનો પ્રકાશ. બેને કઈ મેળ ખાય એવું કેટલાક અમારા જેવા વિદ્વાનો એમ કે છે કે ગુરુદેવ પાસેથી અમે સાંભળ્યું છે અને એ જ વાત અમે બરાબર બીજાને સંભળાવીએ છીએ. એટલે જેમ ગુરુદેવ થી બીજાને જ્ઞાન થાય તો ગુરુદેવ ની આ વાત થી પણ બીજાને જ્ઞાન થવાનું સંભવ છે. તો દેશના લબ્ધિ નો નિયમ અહીંયા કેવી રીતે લાગુ પડે એવો પ્રશ્ન છે કે એવી રીતે કોઈનું સાંભળેલું કોઈને સંભળાવે અજ્ઞાની, તેથી કઈ બીજાને જ્ઞાન થાય એને થયું નથી, બીજાને ક્યાં થાય? જે સંભળાવે છે એને તો થયું નથી, બીજાને થવાનો ક્યાં પ્રશ્ન છે? વાયા એના વાયા એના થ્રુ બીજાને થવાનો ક્યાં પ્રશ્ન નથી. એના ઉપરથી થોડો પ્રાણભાઈ પ્રશ્ન લંબાયો હતો. ગુરુદેવને પ્રત્યક્ષ તો સાંભળ્યા છે, એમના પરોક્ષ વચનો રહ્યા છે, એનાથી દેશના લબ્ધિ થાય કે ન થાય? પ્રત્યક્ષથી તો દેશના લબ્ધિ થાય, બે પ્રશ્નો. સાંભળવા મળ્યું એટલે દેશના લબ્ધિ થઈ ગઈ ગણવી કે નહીં, તો કે એવું કાંઈ નથી. અનંતવાર સાંભળ્યા છે, જ્ઞાની ને તીર્થંકર ને અનંતવાર સાંભળ્યા છે, એમ સાંભળે એટલે દેશના લબ્ધિ થઈ ગઈ એમ નથી. કોને થાય? કે પાત્ર હોય એને થાય, પોતાનું ઉપાદાન નિમિત્તની સંધિ થાય એને થાય. એમ કે પાત્રતામાં ઉપાદાન જાગૃત થાય, નિમિત્તની સંધિ થાય એની વાત. પછી એક બહુ સરસ ખુલાસો એ થયો કે તો પછી મને થયું છે કે નહીં, મને દેશના લબ્ધિથી એમ ગોતવા જઈશ નહીં, એ વગર પ્રશ્ન ઉતરાય. પછી એનો કઈ પ્રશ્ન નહોતો, એ વિશેષ સમજાવવા વાત સમજાવી કે એમ તું શોધવા જઈશ, ક્યાં શોધીશ, કેવી રીતે શોધીશ, કાંઈ તને એમ નહીં જડે. તારો વર્તમાન પુરુષાર્થ ઉપડે છે કે નહીં, આ વાત સાંભળીને જો તારો પુરુષાર્થ ઉપડે તો તું પાત્ર છો ને તને દેશના લબ્ધિ મળી છે એમ સમજીએ. પુરુષાર્થ ઉપડે છે એ તારા દેશના લબ્ધિનો થઈ છે એનો સંકેત છે, ને ન ઉપડે તો પુરુષાર્થ ઉપાડ, દેશના લબ્ધિને ગોતવા રહીશ ને, ક્યાં ગોતીશ, કેવી રીતે ગોતીશ, એમ તો કઈ દેશના લબ્ધિની ખબર પડતી નહીં. વાંચન થાય તો પણ એ દેશના લબ્ધિ જયારે થાય છે ત્યારે પ્રત્યક્ષ યોગ હોય છે, થાય છે શ્રવણના પ્રત્યક્ષ યોગના કાળમાં દેશના. પ્રશ્ન તો બહુ સરસ કર્યો કે પ્રત્યક્ષ સાંભળીને ખ્યાલમાં વાત આવી ગઈ છે, વાત ખ્યાલમાં આવી ગઈ છે. હવે ખ્યાલમાં આવેલી વાત પછી પુસ્તકારૂઢ થઈને ફરી ફરીને સામે આવે તો એનાથી કોઈ વાર કોઈને થઈ જાય કે નહીં દેશના નથી એમ પ્રશ્ન હતો, એવો ખ્યાલ કામમાં આવતો એમ. હા, પણ એ તો સંસ્કાર લઈને આવ્યા, દેશના લબ્ધિ લઈને આવ્યા મહાવિદ્યમાંથી. ત્યાં રાજકુમારના ભાવમાં અધ્યાત્મ તત્વની રુચિ ઘણી હતી, આમાંનો એટલું જ હતું, અધ્યાત્મ તત્વની રુચિ ઘણી હતી. નાની ઉંમરમાં દેહ છોડી પાયા પકડી લીધો, પછી એકવાર સંસ્કાર આવી જાય છે એટલે એ સંસ્કાર સ્થાનકવાસીમાં હતો તો પણ બહાર આવી ગયા, એટલું બધું કામ કરે છે. સ્થાનકવાસીમાં હતા, દીક્ષા લીધી, સાધુપણું માન્યું, અંદરમાં કઈ સત્યના સંસ્કાર, સત્યની અપ્રાપ્તિમાં એને જીવને જંપીને બેસવા ન દે અંદર. માણસ એવું ખાય, માણસ કોઈ ચીજ બગડી ગઈ છે, રસોઈ વગેરે બગડી ગઈ છે ને ખાઈ લે, સ્વાદમાં બહુ ફેર ન પડ્યો, ખ્યાલ ના આવે, અથવા સહેજ ખ્યાલ આવ્યો તો પણ હશે ખાસ કાંઈ એવું લાગતું નથી, એમ કરીને જમી જાય. પણ હવે અંદરમાં એ વસ્તુ પોઈઝન થાય તો એ રહે નહીં, કલાકે બે કલાકે ચાર કલાકે વોમિટ થઈને બહાર નીકળી જાય. શરીર છે એ ફોરેન એલિમેન્ટને સંઘરતું નથી, ફોરેન એલિમેન્ટ છે, ઝેર છે એમ. સંસ્કાર એટલા બધા જોરદાર કામ કરે છે કે બહુ ફોરેન એલિમેન્ટને રહેવા નથી દેતું, એને ફગાવે છૂટકો, એટલું જોર કરે. ક્યાંય જમ પડે જ્યાં સુધી એને સત્ય પત્તો ન લાગે, અનુભૂતિ ન થાય ત્યાં સુધી જંપે નહીં, એવો એક અજંપો ઉભો થાય છે. હા, એ સંસ્કારવાળાને નિમિત્ત છે, સંસ્કારી જીવને નિમિત્ત પડે છે, ગમે એ અજ્ઞાનીને નિમિત્ત પડે છે એવું નથી. ચોપડી વાંચીને કોઈ જ્ઞાની થઈ જાય એવું નથી, સંસ્કાર નિમિત્ત. અથવા પ્રત્યક્ષ યોગમાં એવા ઘણ શાસ્ત્રો, ગંભીર શાસ્ત્રો, દ્રવ્યાન યોગના, અધ્યાત્મના શાસ્ત્રો સમજવા સહેલા પડે છે અને એની ગંભીરતા સમજાય છે. એટલે શ્રુતનો મહિમા આવે છે, કે શ્રુતના કહેનારાનો મહિમા આવે છે અને એ રીતે ચૈતન્યનો મહિમા આવે છે. નિત્ય બોધક છે પણ એ તો જેને જ્ઞાન થયું છે એને એમ લાગે છે કે આમાંથી બોધ આવે છે, અને કઈ બીજાને સમજતું છે. રહસ્યમય વિષય છે, વગર સંસ્કારે કોઈ પકડી લેવું, સંસ્કાર તો પકડી. કઈ નો અનંત વાર શાસ્ત્ર સ્વાધ્યાય કર્યો છે, એક વાર ક્યાં કર્યો છે, અનંત વાર કર્યો છે. એટલે તો શ્રીમદજી પેલી વાત નાખી છે કે કોઈ એમ કે શાસ્ત્રને મુખ્ય કરે છે અને પ્રત્યક્ષ જ્ઞાનને ગૌણ કરે છે તો એનો અપ્રશસ્ત શાસ્ત્રીય અભિનિવેશ છે, બહુ મોટો અવગુણ બતાવ્યો છે. અપ્રશસ્ત કહેવાનું શું કારણ છે? તો પ્રશસ્ત ભાવ શાસ્ત્ર વાંચવો એ તો કે એનો અભિનિવેશ અપ્રશસ્ત છે. પ્રત્યક્ષ યોગ જે એને લાભનું કારણ છે એને ગૌણ કરે કે એને એની વિમુક્તા કરે, અને અમે તો સત્શાસ્ત્ર વાંચીએ છીએ, આચાર્યોના શાસ્ત્ર વાંચીએ છીએ, એની મુખ્યતા કરે તો નક્કી એને લોકસંજ્ઞા તીવ્ર થઈ છે. એ લોકસંજ્ઞા છે, તીવ્ર અશુભાવ છે, એને અપ્રશસ્ત શાસ્ત્રીય અભિનિવેશ કરે. એ તો બહુ નાળ પકડી છે. ઉપરથી તો એને શુભ ભાવની પ્રવૃત્તિ લોકો જોવે છે. નાની કહે છે કે એના પેટમાં બીજી વાત છે, આ શુભ ભાવ ખરેખર એ શુભ ભાવ નથી, મોટું અશુભ ભારે લઈને ખરે છે. સત્સમાગમનો યોગ પ્રાપ્ત થયો છે તે યોગે પણ, તેવો યોગ હોવા છતાં પણ સ્વચ્છંદના નિર્વાહ અર્થે એને સ્વચ્છંદનો નિર્વાહ કરવો છે, એટલે અપ્રશસ્ત કહ્યો છે. શાસ્ત્રના કોઈ એક વચનને બહુવચન જેવું જણાવીને એમ કેવો નિત્યબોધક છે શાસ્ત્ર, તો આચાર્યના શાસ્ત્ર છે, મહાપુરુષના શાસ્ત્ર છે, તીર્થંકરના ગણધરના શાસ્ત્ર છે. મુખ્ય સાધન એવા સત્સમાગમ તેના સમાન કે તેથી વિશેષ ભાર શાસ્ત્ર પ્રત્યે મૂકે છે. સમાન છે એમાં દૂષણ છે, વધારે ભાર મૂકે એનો તો પ્રશ્ન જ નથી. કોઈ સમાન કરે કે ભાઈ હરખું છે ને, હવે સાંભળો કે વાંચો, એમાં શું વાત તો એની જ છે ને કે ના બહુ ફેર છે. અપ્રશસ્ત શાસ્ત્રીય અભિનિવેશ વર્તે છે, પ્રશસ્ત નથી એમ. તે જીવને પણ અપ્રશસ્ત શાસ્ત્રીય અભિનિવેશ છે. હવે કે છે તમારા પ્રશ્નનો ઉત્તર કે આત્મા સમજવા અર્થે શાસ્ત્રો ઉપકારી છે. હવે પોતાને ખ્યાલ છે કે શાસ્ત્રોનું નિમિત્ત પણ શું છે, કે આત્મા સમજવા અર્થે શાસ્ત્રો ઉપકારી છે પણ તે સ્વચ્છંદ રહિત પુરુષને અત્યંત ભક્તિ હોય પ્રત્યક્ષ જ્ઞાની એ શાસ્ત્ર વાંચે તો એની સાથે બધું અનુસંધાન થાય. પ્રત્યક્ષ યુગમાં સાંભળ્યું હોય એની સાથે એટલો લક્ષ રાખીને શાસ્ત્ર વિચારાય તો તે શાસ્ત્રીય અભિનિવેશ ગણવા યોગ્ય નથી. બાકી તો એમણે એ વાત કહે છે કે સત્સુત છે એ એકદમ એમ કે વૈરાગથી અને સત્પુરુષના સાનિધ્યથી સમજવો એ જ ઉપકારી થશે. સત્સમાગમનો પ્રત્યક્ષ યોગ ન હોય ત્યારે શાસ્ત્ર વાંચે, ઇન્દ્રિયોના નિગ્રહપૂર્વક સત્સમાગમ અને સત્સૃત ઉપાસનીય છે. એ ભાઈ એવા ટુકડા ક્યાં ક્યાં નીકળે વૈરાગપૂર્વક. પરમ શાંત સ્વરૂપનું મનન નિત્ય નિયમપૂર્વક કર્તવ્ય છે. પણ શું છે કે આત્માર્થની મુખ્યતાથી જે વાંચે છે ત્યાં એનો નિષેધ છે. એ રીતે દેશના લબ્ધિ સુધી તો ન પહોંચે. એનું કઈ એટલું બળવાન પણ નથી. અહીંયા શું છે કે માર્ગ તો શ્રદ્ધા બદલાશે ત્યારે મળતો છે. તો જે શ્રદ્ધા ગુણ અનંત શક્તિથી ઊંધો પરિણમી રહ્યો છે એની અનંત શક્તિને ઉઠલાવવા માટે કામ પણ એવું જબરજસ્ત પરાક્રમ કરવું પડે છે પુરુષાર્થમાં. એ એમને શ્રદ્ધા બદલાતી નથી એટલે એવું ઉપર ઉપરનું થાય છે તો પાછા ઘૂસાઈ જાય છે, થાય છે ઘૂસાઈ જાય છે. બહુ એની એવી કિંમત નથી. શાસ્ત્ર વાંચનમાં વિચાર ચાલે છે પણ મુખ્ય ભાર અહીંયા વિચાર ઉપર નથી, પુરુષાર્થ ચાલવો જોઈએ. ભેદ જ્ઞાનનો પુરુષાર્થ ચાલવો જોઈએ. કેમ કે શાસ્ત્ર તો ભેદ જ્ઞાન કરવાનું કહે છે, સીધી વાત તો આ છે. મુખ્ય વાત જો શાસ્ત્રની છે તો એ છે કે આત્મ સ્વરૂપને બતાવે છે કે આવો આત્મા છે અને એના લક્ષે લક્ષનો વિષય અને પ્રવૃત્તિનો વિષય ભેદ જ્ઞાન. સ્વરૂપ લક્ષે ભેદ જ્ઞાનની પ્રવૃત્તિ થાય તો એને આત્મ પ્રાપ્તિ થાય. એ ભેદ જ્ઞાનનો પુરુષ ભેદ જ્ઞાન તો પુરુષાર્થ સહિત જ થાય છે. વગર પુરુષાર્થ ભેદ જ્ઞાન એ કોઈ વિચાર વિકલ્પ નથી, એ પુરુષાર્થનો વિષય છે. પુરુષાર્થના તબક્કામાં પ્રવેશે ત્યારે એ કોઈ અપૂર્વતામાં આવે છે. એને ત્યાં સુધી શાસ્ત્રનો વિચાર થવો એક વાત છે અને જ્ઞાનીના શ્રીમુખેથી આત્મા સાંભળે ને એની અપૂર્વતા લાગે, આ એક બીજો નવો તબક્કો છે. વિચાર વાંચતો જાય ને વિચાર આવે, વિચાર આવીને વાંચતો જાય, એ એક જુદી વાત છે. એક સ્વરૂપની કોઈ અપૂર્વતા ભાષે એ પ્રત્યક્ષ યોગમાં જ ભાષે છે. આ પ્રકાર જે ઉત્પન્ન થાય છે પ્રત્યક્ષ યોગમાં થાય છે. અપૂર્વતા લાગે તો પુરુષાર્થ ઉપડે. ત્યાં સુધી સાધારણ બધું લાગે ને સાધારણ, એટલું બધું સાધારણ થઈ પડ્યું છે વિચારનો વિષય વિકલ્પનો વિષય અને બીજા જે સામાન્ય જે ઉદયમાન વિકલ્પો છે અને ઉદયમાન પરિસ્થિતિમાં ચાલતી જે કશાય પરિણતિ છે એ એટલું સાધારણ થઈ ગયું છે અનંતકાળથી. શ્રીમદજી તો એમ કહે છે કે સુદીર્ઘ કાળ પર્યંત પ્રત્યક્ષ સત્સમાગમ સેવવાની જરૂર છે. લાંબા કાળ સુધી સત્પુરુષ હોવો ઘટે. એટલી સાધારણ પરિણતિ થઈ ગઈ. એ તો ત્યાં સુધી ભલામણ કરે છે કે જેને જ્ઞાન થયું હોય એ પણ સત્સમાગમમાં રહે એ ઈચ્છનીય છે. તો હજી જ્ઞાન નથી થયું એને તો બીજી છૂટછાટ લેવાની જરૂર શું છે? તકવું વિકટ છે, કારણ કે તકવું પુરુષાર્થ માગે છે, સત્સમાગમ એના માટે કલ્પવૃક્ષ છે, અચિંત્ય કલ્પવૃક્ષ છે એમ કહેવામાં આવે. નિર્વિકલ્પ સ્વભાવના જોરવાળો પુરુષાર્થ સદાકાર નિર્વિકલ્પ આકાર સદાકાર પરિણમન થઈ જાય એટલી ઉગ્રતા ધારણ કરશે. ત્યાં નિશ્ચય થયો સ્વપણે નિર્વિકલ્પ તત્વનો, એનો પુરુષાર્થ એટલી ઉગ્રતા ધારણ કરશે એ પુરુષાર્થમાં સદાકાર નિર્વિકલ્પ પરિણમન થઈ છે. એવું નિર્વિકલ્પ સ્વરૂપ છે, એવું સ્વાકાર ભાવે સ્વાભાવિક પરિણમન થશે જ એટલી ઉગ્રતા. અમૃતચંદ્રાચાર્ય સમયસાર ગાથા 73ની ટીકામાં આ વિષયનો અતિ સુંદર શૈલીમાં વિશદપણે વ્યાખ્યા વિશદ એટલે સ્પષ્ટપણે વ્યાખ્યાન કર્યું છે. જિજ્ઞાસુ એ તે ત્યાંથી સમજવા યોગ્ય છે. 73 ગાથાના વિષયમાં આકાશની જેમ વાત કરે છે. માત્ર જ્યોતિનું વસ્તુ સ્વભાવથી સામાન્યને વિશેષ વડે પરિપૂર્ણ પણ હોવાથી સામાન્ય દર્શન વિશેષ તે જ્ઞાન હું જ્ઞાન દર્શન વડે પરિપૂર્ણ છું, જ્ઞાન દર્શન પૂર્ણ છું એ પદની ટીકા છે. આવો હું આકાશાદી દ્રવ્યની જેમ પારમાર્થિક વસ્તુ વિશેષ છું, આકાશની ઉપમા આપે છે. નિરાલંબ નિરપેક્ષ છે, દશે દિશામાં વ્યાપક એવું જે આકાશ દ્રવ્ય અખંડ આપ આકાશ દ્રવ્ય જેમાં આખો લોક પરમાણુવત છે એ નિરાલંબ તત્વ છે, નિરાલંબ દ્રવ્ય છે. હું પણ આ જગતને વિશે એકદમ નિરાલંબ દ્રવ્ય છું, કોઈના આધાર નહીં, મારે જરૂર નહીં. અનાદિથી હું નિરાલંબપણે ટકી રહ્યો છું, જીવી રહ્યો છું અને અનંતકાળ પર્યંત મારા સ્વરૂપમાં સદાય રહીશ. એવો હું વસ્તુ વિશેષ છું, પારમાર્થિક વસ્તુ વિશેષ છું, આકાશ દ્રવ્યની જેમ પારમાર્થિક વસ્તુ વિશેષ છું, વાસ્તવિકમાં લીધી. તેથી હવે હું સમસ્ત પરદ્રવ્ય પ્રવૃત્તિથી એવો નિશ્ચય થયો છે. તેથી હવે હું સમસ્ત પરદ્રવ્ય પ્રવૃત્તિથી નિવૃત્તિ વડે કોઈ પણ પરદ્રવ્ય સાથેની પ્રવૃત્તિથી હું હવે નિવૃત્તિ થઈને એ નિવૃત્તિ દ્વારા જ આ જ આત્મ સ્વભાવમાં નિશ્ચળ રહેતો થકો, સમસ્ત પરદ્રવ્યના નિમિત્તથી વિશેષરૂપ ચેતનમાં થતા જે ચંચળ કલોલો તેમના નિરોધ વડે આને જ એટલા ચૈતન્ય સ્વરૂપને જ અનુભવતો થકો, પોતાના અજ્ઞાન વડે આત્મામાં ઉત્પન્ન થતા જે ક્રોધાધિક ભાવો તે સર્વને ક્ષય કરું છું એમ આત્મામાં નિશ્ચય કરીને એમ જોર આવે છે. એકલો આત્મા જાણ્યો એમ નહીં, આવો જો હું આત્મા છું તો પછી હું ચંચળતા અને ક્રોધાધિક ક્ષયોને ક્ષય કરીશ એમ નિશ્ચય કરે છે. એમ નિશ્ચય કરીને એમ આત્મામાં નિશ્ચય કરીને ઘણા વખતથી પકડેલું જે વાણ તેને જેણે છોડી દીધું છે એવા સમુદ્રના વમળની માફક વમળમાં પકડાયેલું વાણ ચકર ચકર ફરે છે એમ વિકલ્પમાં પકડાયેલો વિકલ્પના વમળમાં પકડાયેલો આત્મા એમાં ચકર ચકર ફરે છે, છૂટી શકતો નથી. એ જેમ વમળમાંથી છૂટી જાય તેમ જેણે સર્વ વિકલ્પોને જલ્દી વમી નાખ્યા છે, જગીતી એવો જલ્દી વમી નાખ્યા છે સર્વ વિકલ્પોને, જેને એક ધડાકે શીઘ્રપણે વમી નાખ્યા છે એવો નિર્વિકલ્પ અચલિત નિર્મળ આત્માને અવલંબતો, નિર્વિકલ્પને અવલંબતા વિકલ્પ વમાઈ ગયા એમ કેવું છે. વિજ્ઞાન ઘન થયો થકો, ઘનિષ્ઠપણે જ્ઞાન સ્વભાવે પરિણમતો થકો, આ આત્મા આશ્રવથી નિવર્તે છે સમ્યક પ્રકારે. અહીં છે આ પ્રકારે આશ્રવની નિવૃત્તિ થાય છે. એવો નિશ્ચય કર્યો છે કે જેને લઈને હવે વિકલ્પ રહેશે નહીં. આના ઉપરથી આ પાંચમા બોલમાં ભાવ ઉતાર્યો કે જેણે નિર્વિકલ્પ શુદ્ધાત્માનો નિશ્ચય કર્યો એના વિકલ્પ હવે રમાઈ જશે, એના વિકલ્પ ભૂમવાનો કાળ પાકી ગયો છે, હવે એને વિકલ્પમાં અટક વિકલ્પ થાય છે તો પણ એમાં અટકવાનું બનશે. અહીં જે ચૈતન્ય સ્વભાવ પોતા રૂપે લક્ષ્યગત થયો છે તેને નિશ્ચય નયનો પક્ષ બંધાણો છે અને અનાદિનો વ્યવહારનો પક્ષ ચીતો છે. અનાદિથી જીવ વ્યવહારનયના પક્ષમાં છે, જાણે અજાણે એ પર્યાયનો ભેદનો અને શુભ ભાવનો પક્ષ કરે છે, આ નિમિત્તનો પક્ષ કરે છે. એ વિચારદ્રષ્ટિ છે, વિચારદ્રષ્ટિ છે અને એ નિશ્ચયના પક્ષમાં આવેલો નથી. હજી તો પક્ષ પેલો ફરશે, પછી પક્ષાંતિ ક્રાંતિ થઈને અનુભવ સંપન્ન થશે એમ કહેવાય. વ્યવહારનો પક્ષ છૂટે અનાદિનો અને નિશ્ચયનો પક્ષ આવે. ક્યારે નિશ્ચયનો પક્ષ આવે? કે જ્યારે એને પોતાના શુદ્ધ ચૈતન્ય સ્વભાવ લક્ષ્યગત થાય ત્યારે, અથવા શુદ્ધ ચૈતન્ય સ્વભાવનો એને નિશ્ચય થાય ત્યારે, ત્યારે એનો પક્ષ બંધાય. આ જ સર્વસ્વ છે, આ જ ઉપાધિ છે, સર્વ ઉદ્યમથી આની ઉપાધિતા કરવા યોગ્ય છે. એવું શુદ્ધ સ્વરૂપ છે સર્વજ્ઞ પદ, સર્વ સર્વસ્વપણે ઉપાધિ રૂપે ભાસે ત્યારે એને નિશ્ચય થયો છે, ત્યારે એને એનું લક્ષ્ય બંધાણું છે અને ત્યારે એને વ્યવહારનો અનાદિનો પક્ષ છૂટ્યો. હવે નિશ્ચયના પક્ષમાં આવ્યો છે તો પણ તે જીવ નિશ્ચયના પક્ષમાં અટકી જતો નથી, અર્થાત તે પક્ષમાં પણ દક્ષ છે. દક્ષ એટલે ચતુર, પક્ષમાં આવ્યો એટલે પક્ષમાં અટકી જશે એમ નહીં, પક્ષમાં આવ્યો પણ એ પક્ષને છોડી દેશે એટલો એ ચતુર પક્ષમાં દક્ષ છે. ગુરુદેવજી આશ્રમ નિશ્ચયના પક્ષમાં આવ્યો તે પક્ષમાં દક્ષ થયેલો છે, એ પક્ષમાં રોકાવાનો નથી. એ પક્ષમાં પણ દક્ષ છે, અર્થાત સહજપણે તેને વર્તમાન નિશ્ચયના પક્ષવાળી પર્યાય ઉપર પણ વજન નથી અને જોર નથી. કેમ ચતુર છે? કે જે પક્ષમાં આવ્યો એ પર્યાય છે અને એ પર્યાય ઉપર એનું વજન નથી, માટે એ પર્યાયમાં એ અટકશે નહીં. વ્યવહારનયના પક્ષમાં તો આ એક અનિષ્ટ છે કે જેને વ્યવહારનયનો પક્ષ છે એનું પર્યાય ઉપર જોર એટલું બધું રહે કે એ નિશ્ચયના જોરમાં અથવા સ્વભાવના જોરમાં આવી શકે નહીં. મોટી તકલીફ એને એ વ્યવહારમાં ફસાયેલો જ રહે, વ્યવહાર એના પક્ષની બહાર નીકળી શકે. પહેલો વહેલો સ્વરૂપ નિશ્ચય કરે ત્યારે એ પક્ષ પલટો થાય, ત્યારે પણ એનું એ પક્ષ ઉપર વજન નથી એટલે એમાંથી પણ નીકળી જશે, એમાં ફસાશે. અર્થાત સહજપણે તેને વર્તમાન નિશ્ચયના પક્ષવાળી પર્યાય ઉપર વજન નથી અથવા જોર નથી, અથવા તેનું જોર તેનું લક્ષ્ય તો અનંત મહિમાવંત આત્મ સ્વરૂપ ઉપર છે. સ્વરૂપ તો પર્યાય રહિત છે, જે સ્વરૂપ ઉપર જોર છે એ પર્યાય રહિત છે, એટલે એને એ પક્ષવાળી પર્યાય ઉપર પણ જોર આવતો નથી. આ એક વિશિષ્ટ વાત છે. જેમ કે કોઈ સારું કામ કરે છે તો સારું કામ કરે છે અને એ કામ કરવાનો જે સારો ભાવ આવ્યો એ ભાવ ઉપર એનું જોર જાય કે કેવો મને સારો ભાવ આવ્યો, ખલાસ એનું એનું અહંપણું થયા વિના. અને જેને એમ થાય કે નહીં કામ સારું, આપણે કામથી કામથી કામ સારું કરીએ છીએ અને ભાવ આવ્યો એનું શું મહત્વ છે, કામ તો સારું કરવાનું છે, એ કામ ઉપર જેને વજન છે એને પોતાના ભાવ ઉપર ને એને અહંપણાનો વિશેષતા આવે નહીં અને એની નમ્રતા યથાયોગ્યપણે જળવાઈ રહીએ. એટલે તેનું લક્ષ્ય તો અનંત મહિમાવંત આત્મ સ્વરૂપ પર છે, અને આત્મ સ્વરૂપ એટલું અનંત મહિમાવંત છે કે કોઈ પણ પર્યાય એનાથી વધુ મહિમાવંત એને છે નહીં, એના સમજમાં એના જ્ઞાનમાં છે નહીં, એના જ્ઞાનમાં પણ આવતી નથી એ રીતે. એટલે એનું જોર સ્વરૂપથી ખસી જાય, લક્ષ્યભૂત સ્વરૂપથી જોર ખસી જાય અને કોઈ પર્યાય ઉપર વજન આવે એ વાત પછી રહેતી, એનું નામ ઓળખાણ છે અથવા નિશ્ચય છે. તેથી પરિણમનમાં ભલે આગળ વધતો જાય છે, નિશ્ચયને એના પક્ષમાં આવ્યા પછી સ્વરૂપ સન્મુખતામાં આવ્યા પછી સમ્યક દર્શન પ્રત્યે આગળ વધતો જાય છે એવી ચડતી શ્રેણીના પરિણામ છે, તો પણ તેના ઉપર લક્ષ્ય નથી, તેના ઉપર લક્ષ્ય નથી એટલે એની મુખ્યતા નથી ને એનું જોર નથી, એ બધું એમ આવી ગયું. તેટલું વિચિક્ષણપણું સહજ હોવાને લીધે એ નિશ્ચયના પક્ષમાં પણ આટલું વિચિક્ષણપણું સહજ હોવાને લીધે તે અવશ્ય પક્ષાંતિક્રાંત દશાને પ્રાપ્ત થાય એ પક્ષમાં નથી થતો. જે કૃત્રિમતાથી પક્ષ કરે છે એને તો એ જે પક્ષ કરે છે એવી પર્યાયનું ભજન એને આવ્યા વિના રહેતું નથી, અને એટલે એને દ્રવ સ્વભાવ લક્ષમાં આવ્યો નથી, એના ઉપર એનું વજન નથી, એટલે એને પક્ષાંતિકરણ થવાનો અવસર પણ રહેતો. યથાર્થ નિશ્ચયના પક્ષવાળાને તો નિશ્ચયના પક્ષ ઉપર વજન નહીં હોવાને લીધે એમાં એ અટકશે નહીં અને અવશ્ય એ પક્ષાંતિકરણ દિશાને પ્રાપ્ત કરશે જ. એ પણ સ્વરૂપ નિશ્ચય યથાર્થ થયો છે એમ સૂચવે છે. આવી ચોક્કસ પરિસ્થિતિ એને યથાર્થ સ્વરૂપ નિશ્ચય થયો છે એમ સૂચવે છે. એ છઠ્ઠો પ્રકાર છે, સાતમી વાત છે કે વળી આત્મ સ્વરૂપનો યથાર્થ નિર્ણય ચૈતન્ય વીર્ય નિષ્ફૂર્ણાનું કારણ થાય છે. આત્મ સ્વરૂપનો નિર્ણય થાય અને એને પુરુષાર્થનો પ્રકાર ઉત્પન્ન થાય તો એમ સમજવા યોગ્ય છે કે એને નિર્ણય થયો જ નથી. કોઈ એમ કહે કે બરાબર અમે શાસ્ત્ર પ્રમાણે આગમ પ્રમાણે આત્માનું સ્વરૂપ દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવરૂપ સ્વચતુષ્ટયથી જાણ્યું છે, એના ગુણગુણીના ભેદ ઉત્પાદ્ય ધ્રુવનું સ્વરૂપ દ્રવગુણ પર્યાયનું સ્વરૂપ બરાબર સમજાશે, તો આત્મ સ્વરૂપનો નિશ્ચય ગણવો કે ન ગણવો કે એનું એક લક્ષણ છે. પુરુષાર્થની ઉત્પત્તિ કરે છે સ્વરૂપનો યથાર્થ નિશ્ચય, એને ચૈતન્યના સ્વાભાવિક પુરુષાર્થને એક નવી સ્ફૂર્ણા ઉત્પન્ન કરે છે. આ એનું એક અસાધારણ લક્ષણ છે, જેના પરિણામમાં પુરુષાર્થની ઉત્પત્તિ થઈ એ વાત એના પોતાથી અજાણી રહેવાનો કોઈ પ્રશ્ન છે તો અહીંથી શરૂઆત થઈ. અહીંથી પુરુષાર્થ, સહજ પુરુષાર્થ શરૂ થયો, આત્મલક્ષી અથવા આત્મપ્રત્યયી પુરુષાર્થ શરૂ થયો, એટલે તો એને ચૈતન્ય વીર્યની સ્ફૂર્ણા એમ કહ્યું. એ ગુરુદેવે એ શબ્દ વાપર્યો છે, નીચે 210 બોલનો આધાર આપ્યો છે આ વિષયમાં. તો આ એક વિશિષ્ટ લક્ષણ છે સ્વરૂપ નિશ્ચયનું, આ એક વિશિષ્ટ લક્ષણ છે. આત્મ સ્વરૂપનો યથાર્થ નિર્ણય ચૈતન્ય વીર્યની સ્ફૂર્ણાનું કારણ થાય છે, એ જ્ઞાન જ પુરુષાર્થનું કારણ થયું એમ કહે છે. મુમુક્ષુ જીવને આ સ્ફૂરણ ખ્યાલમાં પકડાઈ ગયું છે, પરિણામનું અસાધારણપણું હોવાને લીધે એના ખ્યાલમાં પકડાઈ ગયું. એને ખબર ન પડે એવી આ વાત નથી, કેમ કે પુરુષાર્થ પહેલાં નહોતો અને હવે પુરુષાર્થ શરૂ થયો, વળી પુરુષાર્થની દિશા પણ અંતર્મુખની થઈ, સન્મુખની થઈ, અને એને ખબર ન પડે એ વાત બનતી. કારણ કે અદ્ભુત સ્વરૂપ જ્ઞાનમાં પ્રતિભાસતા પોતાના ગુણ નિધાનની અનન્ય રુચિ ઉત્પન્ન થઈ જાય છે, પુરુષાર્થ ઉત્પન્ન થવાનું લોજિક છે આ, કે જ્યાં પોતાના અદ્ભુત સ્વરૂપ જ્ઞાનમાં જેવું છે એવું સામે આવ્યું, તો એની જે ગુણ સંબંધીની રુચિ છે, સ્વભાવની રુચિ છે, એ એકદમ અનન્ય ભાવે રુચિ ઉમટી પડે છે. જેમ પતંગિયું દીવા ઉપર ઝપટ નાખે છે એમ રુચિની ઝપટ શરૂ થાય છે. એને રાગનો કણ પૂછાતો નથી, રાગ થાય છે, વિકલ્પ થાય છે, પણ એ કણ પણ એને પૂછાતો નથી. અનન્ય રુચિ ઉત્પન્ન થઈ જાય છે અને રુચિ અનુયાયી વીર્ય, તે સિદ્ધાંત પ્રમાણે ચૈતન્ય વીર્યની અપૂર્વ સ્ફૂર્ણા ઉત્પન્ન થાય છે. આ અપૂર્વ વિશેષણ એ શરૂ થયું. પુરુષાર્થ, અપૂર્વ પુરુષાર્થ જાગૃત થયો, ચૈતન્યનો પુરુષાર્થ હોવાથી એને ચૈતન્ય વીર્યની સ્ફૂર્ણા કહેવામાં આવે છે. રાગમાં પુરુષાર્થ ગયો એને જળ વીર્ય કહ્યું, અજ્ઞાન વીર્ય કહ્યું, જળ વીર્ય કહ્યું, ચૈતન્ય વીર્યની સ્ફૂર્ણા. પૂજ્ય ગુરુદેવ શ્રીના પરમાગમ સાર વચનામૃત 210માં આ વાત ગુરુદેવ શ્રી કહે છે કે પહેલા શ્રદ્ધામાં, જ્ઞાનમાં, રુચિમાં અને લક્ષમાં આવવું જોઈએ. એ શ્રદ્ધામાં કહો કે રુચિમાં કહો, એક જ વાત છે. મિથ્યા શ્રદ્ધા અત્યંત મંદ થાય છે, જ્યાં સ્વરૂપ નિશ્ચય થાય છે ત્યાં દર્શન મોહ છે, એની શક્તિ છે એ હણાઈ જાય છે, અથવા શક્તિહીન દર્શન મૂળનું અસ્તિત્વ રહે છે. એટલે એને જાણે શ્રદ્ધામાં વિષય આવ્યો એમ કહેવામાં આવે છે. બધી શ્રદ્ધા નહીં, શ્રદ્ધા જ નથી. જ્ઞાનમાં એટલે નિશ્ચયમાં આવ્યો છે, એની રુચિ પ્રગટ થઈ છે, અને એના લક્ષમાં પણ પોતાનું સ્વરૂપ આવવું જોઈએ. જો આવે તો, જો અત્યાર એના વીર્યમાં સ્વભાવ સંગતિની સ્ફૂર્ણ ચાલ્યા કરે, એ સહજ પુરુષાર્થ છે એટલે ચાલ્યા કરે એવો વચન પ્રયોગ લીધો. કરું 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 પુરુષાર્થ કરું કરું એમ થાય નહીં, થયેલા જ કરે, અંદરથી એ સ્ફૂર્ણા છે, હું આવો છું એવી જે જોરથી સ્ફૂર્ણા છે, હું આવો જ છું, આવો જ છું, આવો જ છું એવું જે જોર છે, એનું સ્ફૂરણ છે, જોર છે આવ્યા કરે, તો એના વિરિસમાં સ્વભાવ સન્મુખની સ્ફૂર્ણા ચાલ્યા કરે. આ સમય પહેલાની વાત છે. આવા શબ્દથી કોઈ વાતને બીજા સ્ટેજમાં ખેંચી ન જાય કે તો સમ્યક દર્શન હોય એને આવું થાય, સમ્યક દર્શન ન હોય એને ન થાય. અમે બધું બરાબર વાંચીએ છીએ, બધો અમારો નિર્ણય બરાબર છે, બધું સાંભળ્યું છે બરાબર છે, અમારો નિશ્ચય પાકો છે, આ બધું તો સમ્યક દર્શન વાળા જેવા છે, એમ નથી. કર્તામાં, જ્ઞાનમાં, રૂચિમાં અને લક્ષમાં આવવું જોઈએ તો પુરુષાર્થ ઉપડે. એટલે સમ્યક દર્શન વાળાને પુરુષાર્થ ઉપડે, અમને હજી સમ્યક દર્શન નથી માટે એવો પુરુષાર્થ ન હોય, એમ. આ સમ્યક પહેલાની વાત છે. આ સમ્યક દર્શન નો ઉપાય છે ને બીજો કોઈ ઉપાય જ નથી. આ 210 નો બોલ છે. સમ્યક પહેલા સમ્યક દર્શન પ્રાપ્ત થવા અર્થે એના ઉપાય ભૂત આ 200 છે, બીજો કોઈ ઉપાય માં નહીં. સ્વરૂપ નિશ્ચય એ જ સમ્યક દર્શન નું કારણ છે. શ્રીમદ જેવા શબ્દો વાપર્યા, 751 નો પત્ર આપણે, નિજ સ્વરૂપ ને સ્પષ્ટ અનુભવાંશે પ્રતીત, તેને બીજા નંબર નો સંકેત કહીએ છીએ. જેવું સ્વરૂપ છે એની નિર્વિકલ્પ આત્મ પ્રતીત, એ તો પહેલા નંબર નો સંકેત. એની સ્પષ્ટ અનુભવાંશે એટલે પ્રતિભાસ થઈને પ્રતીત, પ્રતીત એટલે વિશ્વાસ, તે બીજા નંબર નો સંકેત છે. અને સત્પુરુષ પ્રત્યેનું અનન્ય, જે અનન્ય પણ અનન્ય શ્રદ્ધાવાન પણ સત્પુરુષ, એ ત્રીજા નંબરનો સંકેત છે. ત્રીજા નંબરનો સંકેત બીજા સંકેતનું કારણ છે ને બીજું સંકેત એ પહેલા સંકેતનું કારણ છે, એમ કરીને આખી લાઈન જોડી દીધી છે. સત્પુરુષથી માંડીને સમ્યક દર્શન ઉપરોક્ત વચનામૃતમાં મુમુક્ષુ જીવને વિચાર દશાના કાળમાં પહેલા જ્ઞાનમાં સ્વરૂપ લક્ષ થાય, સાથે સાથે રુચિ અનન્ય ભાવે પરિણમે, અને શ્રદ્ધામાં એટલે વિશ્વાસ સહિત, અહીંયા શ્રદ્ધામાં એટલે વિશ્વાસ સહિત નિશંક જ્ઞાનમાં આ તત્વ આવે, એને જે જાણવા મળ્યું પ્રતિભાસ આવ્યો એમાં એને એક વિશ્વાસ આવ્યો. એટલે તો પહેલા શરૂઆતમાં એ વાત લીધી કે બીજો વિશ્વાસ છે એમાં તિરાડ પડી ગઈ. મને બાહ્ય પદાર્થથી અને રાગથી સુખ છે એ વિશ્વાસમાં ફેર પડી ગયો, એ વિશ્વાસ બદલાનો. મારા સ્વરૂપમાં અનંત સુખનું નિધાન, અનંત સુખનો સાગર, શાંત સુખરસનો સાગર, સરોવર મારો આત્મા જ છે એવો વિશ્વાસ વેચી ગયો. શ્રદ્ધામાં એટલે એમ, શ્રદ્ધાનો અર્થ એ લેવો છે કે શ્રદ્ધામાં એટલે વિશ્વાસ સહિત નિશંક જ્ઞાનમાં આ તત્વ આવે તો પુરુષાર્થ પૂર્ણા, એટલે જોરવાળા પરિણમનની દિશા બદલાઈને સ્વસન્મુખ સહજ ચાલ્યા કરે, સ્વસન્મુખ થઈને ચાલ્યા જ કરે, ચાલ્યા જ કરે. ઉદય અનુસાર પરિણામ ઉદયગત વિષયોમાં જાય તો પણ ત્યાંથી ચૈતન્યનું જોર છે, આત્મ પ્રત્યે જોર છે એ વારંવાર ઉત્પન્ન થઈ આવે. ઉદય ને ઉદય ભાવતે હું નહીં, હું તો શુદ્ધ ચૈતન્ય છું ને, પરિપૂર્ણ શુદ્ધ સિદ્ધ સમાન છું ને, પ્રસિદ્ધ સિદ્ધ છું ને, એના ઉપરનું જોર એને આવ્યા જ કરે, એનો વિકલ્પ કરવો પડે નહીં, પણ એનું જોર એને સહજ આવ્યા જ કરે. નિશ્ચય થાય ત્યારે ઉત્પન્ન થઈ જાય છે. સહજ ચાલ્યા કરે છે એમાં એ શુદ્ધ એમણે ગુરુદેવે એવી જ વાક્ય રચના કે સ્વભાવ સન્મુખ નિષ્પૂર્ણા ચાલ્યા જ કરે એમ. આ રીતે સમ્યક દર્શન રૂપ દશા થયા પહેલા ઉક્ત પ્રકારે દિશા બદલાય છે, જ્ઞાનની પણ દિશા બદલાય છે, રુચિની પણ દિશા બદલાય છે, અને પુરુષાર્થની પણ દિશા બદલાય છે. એક આચરણ બાકી રહ્યું છે, બાકી આ ત્રણ ગુણની અંદર દિશા બદલાય છે. એ ત્રણ ગુણનું આચરણ ફરે છે, ફેરફાર થઈ જાય છે. વિકલ્પ નો નિષેધ આવે છે, વિકલ્પ પોસાતો નથી, અને ભેદ જ્ઞાન માં લાગેલો જીવ છે સતત જયારે લાગે છે, અને સમ્યક દર્શન પામવાની તૈયારીમાં છે, એ તો એક ન્યાય સમ્યક દ્રષ્ટિ જેવો જ છે એમ કહેતા. એક ન્યાય કેમ કહ્યું, ફેર કેટલો છે આચરણમાં, ફેર શુદ્ધો ઉપયોગ નથી થયો. બાકી સ્વરૂપ લક્ષમાં છે, એ સ્વરૂપ લક્ષે રાગાદીનો નિષેધ છે, એ સ્વરૂપની અનન્ય રૂચિ છે, અને સ્વરૂપ પ્રત્યે પુરુષાર્થનો જોર ઉછાળો ખાય છે. તો એ બધા લક્ષણ તો જ્ઞાનીને પણ છે, જ્ઞાન દશા થયા પછી પણ એ પરિસ્થિતિ છે. તો એવું એનું પરિણામની એ પરિણામની લાઈન સાંધવા વાળી શ્રેણી ઉત્પન્ન થઈ, ચડતી શ્રેણી કે જે આગળ વધીને સમય લક્ષણ રૂપ પરિણામ લે છે એમ જોઈને એમ કહે છે. આ રીતે સમ્યક દર્શન રૂપ દશા થયા પહેલા ઉક્ત પ્રકારે દિશા બદલાય છે, સ્વસન્મુખની દિશા બદલાયા વિના દશા બદલાતી નથી તેવો નિયમ છે અથવા સિદ્ધાંત છે. દિશા બદલાય તેની દશા એટલે સમ્યક દર્શન રૂપ દશા બદલાઈ જાય, એટલે આ દર્શન બદલીને સમ્યક દર્શન થાય, પણ દિશા બદલાય એની દશા બદલાય, દિશા બદલાયા વિના દશા બદલાતી નથી એ સિદ્ધાંત છે. ઉક્ત વચનામૃતમાં અનેકાંત કહ્યું છે કે આ જ રીતે ઉપાય છે અને બીજો કોઈ ઉપાય નથી એમ અનેકાંત કર્યું છે. આ ઉપાય છે ને બીજો ઉપાય નથી એ રીતે અનેકાંત કર્યું છે. બીજી રીતે સમ્યક દર્શન થઈ શકતું સ્પષ્ટ વિશે.